समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा बंद अधिकार मा गाथा 281 सुधी स्वाध्याय थयो छे। गाथा 281 मा अज्ञानी नी वात आवी। 280 गाथा मा ज्ञानी नी वात आवी अने 281 गाथा मा अज्ञानी नी वात आवी। एमा एम कहू कि राग द्वेष अने कषाय कर्मो एटले के एमनो उदय थाय छे तो जे भावो थाय छे ते रूपे परिणम तो अज्ञानी राग आदिक ने फरीने पण बांधे छे। कर्मनो उदय छे एना निमित्ते कर्मनो उदय छे एटले एवा संयोगो आव्या छे तो एनु लक्ष्य थता जे भाव थया ए भाव एने नवा कर्मबंधनु कारण थाय छे। कर्मनो उदय आव्यो छे तो पोताना स्वभावमांथी च्युत थईने ए कर्मना उदयनु लक्ष्य करी અને એ રાગાદી ભાવે પરિણમે છે એમ એ રાગાદી ભાવે પરિણમતા એને આશ્રવ અને ભાવબંધ થાય છે અને ફરીથી એ જ પ્રમાણે એવા ભાવબંધના નિમિત્તે દ્રવ્યબંધ પણ થાય છે એટલે આ ચક્ર ચાલ્યા કરે છે। કેમ કે એ અજ્ઞાની છે ને એને પોતાના સ્વરૂપને જાણ્યું નથી સ્વરૂપથી ચ્યુત થયો છે પરનું લક્ષ્ય કરે છે એટલે આમ થાય છે। જ્યારે જ્ઞાની તો પોતે પોતાના સ્વભાવથી ચ્યુત થતો નથી પોતાના સ્વરૂપને બરાબર જાણે છે એટલે એ રાગાદી ભાવે થતો નથી। કર્મના ઉદયને કારણે જ્ઞાનીને પણ ક્યારેક શુભાશુભ ભાવ થાય છે પરંતુ એ શુભાશુભ ભાવથી પોતે જુદો ભગવાન આત્મા જ્ઞાયક છે એમ જ એની દ્રષ્ટિ રહે છે એટલે વર્તમાન પર્યાયમાં એવા શુભાશુભ ભાવ જ્ઞાનીને થાય તો પણ એવા શુભાશુભ ભાવના એ સ્વામી થતા નથી એવા શુભાશુભ ભાવના કરતા થતા નથી અને એમ થાય છે એટલે એમને એ વખતે જે કર્મનો ઉદય આવ્યો છે એ કર્મના ઉદય આવ્યો છે એટલે એ તો કર્મ ખરી જાય છે નિદ્રા થાય છે અને એમને નવા કર્મનો બંધ પડતો નથી કેમ કે પોતે પોતાના સ્વરૂપમાં રહે છે પોતાના સ્વરૂપમાં રહે છે અને રાગાદી ભાવે થતા નથી। ક્યારેક શુભ કે અશુભ ભાવ થાય છે તો એ પ્રમાણે એમને પણ કર્મનો બંધ પડે છે નથી પડતો એમ નહીં પણ અતિ અલ્પ બંધ પડે છે કેમ કે એ રાગાદીને પોતાના જાણતા નથી એના સ્વામી થતા નથી પોતે તો ભગવાન આત્મા એવા ભાવથી પણ ભિન્ન છે। ભાવ પોતાને થયા છે છતાં એ ભાવથી પોતે ભિન્ન રહે છે કેમ કે એ ભાવ પોતાના સ્વભાવને કારણે નથી પોતામાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે એવા શુભાશુભ ભાવ થાય એ વાત બરાબર જ્ઞાનીને અનુભવ સહિત સમજાય છે એટલે જ્ઞાનીની વાત અને અજ્ઞાનીની વાતમાં આટલો ફેર છે। જ્ઞાની અને અજ્ઞાની બંને એક જ સરખા પદાર્થોને ભોગવતા હોય જેમ કે એક સરખા મકાનમાં રહેતા હોય એક સરખા વ્યક્તિ સુવિધાના સાધનો વાપરતા હોય છતાં એ બંનેને નવા કર્મના બંધ પડે એમાં ઘણો તફાવત. બંને એક સરખી કાર વાપરતા હોય પણ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની છે એ એવા હાઉસમાં રહે છે, એવી કાર વાપરે છે, એવા કોમ્પ્યુટર પણ વાપરે છે અને બધી સુવિધાઓનો ઉપભોગ પણ કરે છે, છતાં પણ એમાં ક્યાંય એમને પોતાપણું નથી, એમાં એમને રાગ નથી, પણ પદાર્થોને જ્ઞેય તરીકે જાણે છે અને એમાં એમને ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ પણ થતી નથી, એટલે એમને તો અતિ અલ્પ બંધ પડે છે. જ્યારે અજ્ઞાની જે કર્મના નિમિત્તે આ બધું મળ્યું, આ સામગ્રી બધી મળી, એને એ ભોગવે છે તો એ રાગ અને રૂચિપૂર્વક ભોગવે છે, પોતાની સમજીને ભોગવે છે અને એમાં પોતે કાંઈક કરી રહ્યો છે એવા કરતા ભાવે પરિણમે છે. જે ખરેખર કરી શકતો નથી ને છતાંય પોતે કરે છે, પોતે કરે છે માટે પોતાને પ્રાપ્ત થયું છે એવા મિથ્યા અભિમાનમાં રહે છે. એટલે મિથ્યાત્વ સહિત છે, રાગ પણ છે, દ્વેષ પણ છે, એકત્વ અને મમત્વ પણ છે, એ બધા કર્મબંધના કારણ છે. એવા ભાવે પરિણમન થાય છે એટલે ભાવ આશરે ભાવબંધ અને પછી દ્રવ્યબંધ એમ કર્મનો બંધ એને થાય છે, ઘણો બંધ થાય છે. જેટલી આસક્તિ વધારે છે એટલો બંધ વધારે પડે છે, સ્થિતિબંધ અનુભાગ એટલા વધારે થાય છે. એટલે અજ્ઞાનીની વાત જુદી છે, જ્ઞાનીની વાત જુદી છે. એવી આ અજ્ઞાનીની વાત 281 ગાથામાં આપણે લીધી અને જ્ઞાનીની વાત આપણે 280 ગાથામાંથી સમજ્યા. મૂળ વાત એ કરી કે વસ્તુનો સ્વભાવ, વસ્તુ એટલે ભગવાન આત્મા, એનો સ્વભાવ કેવો છે એને એ જાણતો નથી. આત્માને જે જાણતો નથી એ અજ્ઞાની છે. ભલે ને શાસ્ત્રોનું એને જ્ઞાન હોય પણ શાસ્ત્રોનું જ્ઞાન હોવા છતાં એ અજ્ઞાની કહેવાય. કેમ અજ્ઞાની કહેવાય? કે એને આત્માનું જ્ઞાન નથી. આત્માનું જ્ઞાન નથી એટલે એ અજ્ઞાની કહેવાય. આત્માનું જ્ઞાન કેવી રીતે થાય? પોતાના સ્વરૂપનું લક્ષ કરીને, ધ્રુવનું લક્ષ કરીને, પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને આત્મા તરફ વાળીને, ત્યાં એકાગ્રતા કરીને પોતાના સ્વરૂપને અનુભવે એમ એને આત્માનું જ્ઞાન થાય, એટલે કે સમ્યક દર્શન થાય. અને એવું જેને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન છે એ જ્ઞાની ધર્મી છે. એ પોતાના સ્વરૂપને યથાર્થ સમજે છે, પોતાના જ્ઞાયક સ્વભાવને સમજે છે, જાણે છે. એટલે એવા જ્ઞાનીની અને એનાથી વિરુદ્ધ અજ્ઞાન જે સમ્યક દર્શન રહિત છે એની વાત અહીંયા આ બે ગાથામાં કરવામાં આવી, એ આપણે સમજ્યા. હવે આગળ વાત કરે છે, હવે કહે છે કે તેથી આમ ઠર્યું, આમ નક્કી થયું, અર્થાંત પહેલા આ બધી જે વાત આવી એ પ્રમાણે કહે છે કે તેથી આમ ઠર્યું, અર્થાંત પૂર્વોક્ત કારણથી નીચે પ્રમાણે નક્કી થયું એમ હવે કહે છે. શું નક્કી થયું એ વાત હવે ગાથા 282માં આપણને કુમકુંદાચાર્ય ભગવાન કહે છે. તો આપણે ગાથા 282 લઈએ. રાગે ચ દ્વેષે ચ કષાય કર્મસુ ચૈવ એ ભાવા તૈસ્તુ પરિણમમાં રાગાદીન બધનાતિ ચેતયિતા. ગાથા 282 ગુજરાતીમાં લઈએ. કે છે કે એમ રાગ દ્વેષ કષાય કર્મ નિમિત્ત થાય ભાવ જે તે રૂપ આત્મા પરિણમે તે બાંધતો રાગાદીને. ગાથાના અર્થમાં સમજાવે છે કે રાગે ચ દ્વેષે ચ કષાય કર્મસુ ચ એવ એ ભાવા. રાગ દ્વેષ અને કષાય કર્મો હોતા અર્થાત તેમનો ઉદય થતા જે ભાવો થાય છે તૈ તું પરિણમમાન ચેતૈતા રાગાદીન વિજ્ઞાતિ, તે રૂપે પરિણમતો થકો આત્મા રાગાદિકને બાંધે છે. રાગ દ્વેષ અને કષાય કર્મો હોતા, અર્થાત રાગ દ્વેષ અને કષાય કર્મોનો ઉદય થતા જે ભાવો થાય છે તે રૂપે પરિણમતો થકો આત્મા રાગાદિકને બાંધે છે. ટીકામાં કહે છે કે ખરેખર અજ્ઞાનીને ઉદ્ગળ કર્મ જેમનું નિમિત્ત છે, એવા જે આ રાગ દ્વેષ મોહાદિ પરિણામો છે, તેઓ જ ફરીને રાગ દ્વેષ મોહાદિ પરિણામોનું નિમિત્ત છે, જે એવો ઉદ્ગળ કર્મ તેના બંધનું કારણ છે. સરસ રીતે વાત બે લીટીમાં આખી સમજાવી દીધી. નવા કર્મ કઈ રીતે બંધાય છે અને જૂના કર્મ કઈ રીતે નિમિત્ત થાય છે, આ બધું બે લીટીમાં આખું સમજાવી દીધું. શું કહ્યું? અજ્ઞાનીની વાત લીધી, કેમ કે અજ્ઞાનીનું આ સંસારરૂપી ભ્રમણ સતત થયા કરે છે ને, એટલે એ સમજાવવું છે. સતત ભ્રમણ કેમ થયા કરે છે, કેમ એ છૂટતો નથી? આમ તો આપણે એમ કહીએ કે કર્મનો બંધ છે તો એને સ્થિતિ બંધ છે, એટલે અમુક સ્થિતિ સુધી કોઈ પણ કર્મ રહે ને પછી ખરી જાય, આપોઆપ ખરી જાય, તો પછી એ છૂટતો કેમ નથી? કેમ એ બંધન રહિત મુક્ત કેમ થતો નથી? કર્મનું બંધન છે અને એ કર્મને સ્થિતિ બંધ છે, તો એની સ્થિતિ પૂરી થતા તો એ કર્મ રહિત થવો જોઈએ ને, પણ કોઈ જીવ સંસારી જીવ એમ થતો કેમ નથી? તો કે છે કે એને નવા કર્મ ફરી બંધાઈ જાય છે, જૂના કર્મ ખરી જાય છે અને એ વખતે નવા કર્મ બાંધી બેસે છે. એને ખબર પણ નથી હોતી ને એ નવા કર્મ બાંધી લે છે. હજી આ બાજુ જૂના કર્મ ખરે અને ત્યાં તો એ નવા કર્મ બાંધી લે છે, એટલે કર્મનું બેલેન્સ તો એનું ક્યારેય ઘટતું જ નથી. અને કર્મ છે તો પછી કર્મના ઉદય પણ આવે છે, એટલે કર્મની મુખ્ય આઠ પ્રકૃતિ એ પ્રમાણે એને ચાર ઘાતી અને ચાર અઘાતી કર્મ પ્રમાણે એને ભવના ભ્રમણ થાય છે, એટલે એ ચક્રમાંથી એ બહાર નીકળી શકતો જ નથી. એટલે એ વાતને સમજાવવી છે, અજ્ઞાનીની વાતને અહીંયા એ રીતે સમજાવવી છે. એટલે કહે છે કે ખરેખર અજ્ઞાનીને શું છે, તો કે પૂદગળ કર્મ જેમનું નિમિત્ત છે એવા જે આ રાગ દ્વેષ મોહ આદિ પરિણામો છે. જો રાગ દ્વેષ મોહના પરિણામ કોને થાય છે? જીવને થાય છે, અજ્ઞાનીને થાય છે. અજ્ઞાની જીવને રાગ થવો, દ્વેષ થવો કે મોહ થવો એ કઈ રીતે થાય છે? તો કે એમાં પેલા પહેલાના જે કર્મ બાંધ્યા છે એ જળ કર્મ, પૂદગળ કર્મ, એનો ઉદય આવ્યો છે, એટલે જે સંયોગો સર્જાયા છે એનું લક્ષ થતા એવા એને રાગ દ્વેષ કે મોહના પરિણામો થાય છે. જો એક જળ કર્મના ઉદય, ઉદ્ગળ કર્મ જે છે પહેલાનું, એનો ઉદય આવે અને એ કઈ એને એવા નવા ભાવ કર્મ બંધાવે એમ નહીં, પરંતુ એનું લક્ષ્ય કરીને જીવ પોતે જ નવા રાગ દ્વેષ આદિ ભાવે પરિણમી અને નવા ભાવ કર્મ બાંધે છે. ઉદ્ગળ કર્મ નિમિત્ત છે. કોનું નિમિત્ત થાય છે? એ કે આ નવા રાગ દ્વેષ મોહ આદિના પરિણામો થયા એનું નિમિત્ત એ થાય છે. પહેલાના કર્મના ઉદય છે એ નવા રાગાદિ ભાવ થાય છે, રાગના દ્વેષના મોહ આદિના ભાવ થાય અને એવા પરિણામ થાય છે એનું એ નિમિત્ત છે. પણ એવા પરિણામ થાય છે એટલે શું થાય છે? આશ્રવ અને બંધ થાય છે. એ ભાવ બંધ છે, એ ભાવ બંધ છે, એ નવો બંધ પડ્યો, એ નવો બંધ પડ્યો. હવે આ જે નવો બંધ પડ્યો, આ નવો બંધ પડ્યો એના નિમિત્તે પાછા જળ કર્મો બંધાય છે. જળ કર્મો આ નવા ભાવ બંધને કારણે, એટલે એના નિમિત્તે બંધાય છે. પૂદગળ કર્મ નવા જે બંધાય છે એ કારણે રજકણો ભેગા થઈ અને કર્મરૂપે બંધાય છે, તો એ કારણે રજકણો કઈ જ્ઞાન કરી શકતા નથી. પણ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ છે કે જીવને એવા રાગ દ્વેષ મોહના ભાવ થાય એવા પરિણામ થાય તો જેવા ભાવ બંધ થયા, આશ્રવ અને ભાવ બંધ થયા, તો એવા પ્રકારના કારણે રજગણો એ ભેગા થઈ અને બંધાય છે, એમ એ જળ કર્મ બંધાય છે. એટલે એ વાત આગળ કહી કે આ રાગ દ્વેષ મોહ આદિ પરિણામો છે એ નવા કર્મ બંધનનું નિમિત્ત છે. એટલે આખી વાતને શું કરી, કઈ રીતે સમજાવી કે ખરેખર અજ્ઞાનીને પૂતગળ કર્મ જેમનું નિમિત્ત છે, એટલે કે પૂતગળ કર્મના નિમિત્તે એવા જે આ રાગ દ્વેષ મોહ આદિના પરિણામો છે, તેઓ જ ફરીને રાગ દ્વેષ મોહ આદિ પરિણામોનું નિમિત્ત જે પૂતગળ કર્મ છે એ કર્મ તેના બંધનું કારણ છે. મોહાદિના પરિણામો છે તેઓ જ ફરીને પૂતગળ કર્મના બંધનું કારણ છે. રાગ દ્વેષ મોહ આદિના પરિણામો નું નિમિત્ત, રાગ દ્વેષ મોહાદિના પરિણામોનું નિમિત્ત તો પૂતગળ કર્મ છે. પૂતગળ કર્મ નિમિત્ત છે અને રાગ દ્વેષ મોહાદિ થાય છે, અને એ જ રાગ દ્વેષ મોહાદિના નિમિત્તે નવા કર્મ બંધ થાય છે. એટલે બંને વચ્ચે આ રીતે નિમિત્ત નૈમિતિક સંબંધ છે. જરાક આને સમજવાની જરૂર છે. કઈ રીતે નિમિત્ત નૈમિતિક સંબંધ છે? તો કે પૂતગળ કર્મ જળ કર્મ છે એ નિમિત્ત છે ત્યારે જીવને રાગ દ્વેષ મોહના પરિણામો જે થયા એ જીવની પર્યાયમાં થયા એ નૈમિતિક છે. અને એ રાગ દ્વેષ મોહના પરિણામો છે એના નિમિત્તે નવા કર્મ જળ કર્મ બંધાય છે, નવા જળ કર્મ બંધાય છે, તો એ નૈમિતિક થયું. રાગ દ્વેષ મોહ આદિના પરિણામો ત્યારે નિમિત્ત થયા. એટલે બંને વચ્ચે આવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. જળ કર્મો છે એના કારણે એવા રાગ દ્વેષ મોહના પરિણામો થાય છે, અને એવા રાગ દ્વેષ મોહના પરિણામોને કારણે નવા જળ કર્મ બંધાય છે. એવી રીતે એ બંને વચ્ચેનો સંબંધ નિમિત્ત નૈમિતિકનો છે. આ અર્થમાં પંડિતજી કહે છે કે અજ્ઞાનીને કર્મના નિમિત્તે જે રાગ દ્વેષ મોહ આદિ પરિણામો થાય છે તેઓ જ, એટલે કે એ રાગ દ્વેષ મોહ આદિ પરિણામો છે એ જ ફરીને આગામી એટલે નવા કર્મબંધના કારણ થાય છે. કારણ થાય છે એટલે કેવા કારણ થાય છે? નિમિત્ત કારણ થાય છે. એ નિમિત્ત કારણ થાય છે. આનો ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એ પણ આપણે સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો પાના નંબર 320 ગાથા 282 ટીકા ઉપરનું પ્રવચન, એમાં ગુરુદેવ સમજાવે છે કે આત્મા અનંત અનંત ગુણ રત્નથી ભરેલો ચૈતન્ય રત્નાકર છે. ચૈતન્ય રત્નાકર કહેવું આત્માને, અનંત ગુણ રત્નોથી ભરેલો ચૈતન્ય રત્નાકર છે. રત્નાકર એટલે સમુદ્ર, મહાસાગર, જેની અંદર રત્નો ભરેલા છે. એમાં તો કયા રત્નો છે? તો કે ગુણ રત્નો છે. એવો ભગવાન આત્મા ગુણોનો પિંડ, એ ચૈતન્યમય રત્નનો આકર, નામ ભંડાર, સમુદ્ર ભગવાન આત્મા છે. એવા ભગવાન આત્માની જેને ખબર નથી એ અજ્ઞાની છે. એવા ભગવાન આત્માનું જેને જ્ઞાન નથી એ અજ્ઞાની છે. પછી ભલે એને શાસ્ત્રોનું ગમે તેટલું જ્ઞાન હોય તો પણ એ અજ્ઞાની છે. એને 11 અંગનું જ્ઞાન હોય તો પણ એ અજ્ઞાની છે. 12 અંગમાંથી 11 અંગનું જ્ઞાન હોય પણ આત્માની ખબર ન હોય, પોતાના ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્માનો એને અનુભવ નથી, એને અહીંયા અજ્ઞાની કહ્યો છે. આગળ અગાઉની ગાથાઓમાં એ વાત આવી ગઈ છે. ગુરુદેવ ફરી આપણને એ વાત સમજાવે છે કે આ ચૈતન્ય રત્નાકર એ ભગવાન આત્મા, એની જેને ખબર નથી એ અજ્ઞાની છે. આ અજ્ઞાનીની વ્યાખ્યા કરી. હવે કહે છે પારાયણ નંબર 321 ઉપર કે એ અજ્ઞાનીને જે આત્માને જાણતો નથી તેવો, આત્માને અનુભવ સહિત નથી જાણતો એવો એ અજ્ઞાની, આત્માના ચેતન સ્વભાવને જાણતો નથી અનુભવતો નથી એવો એ અજ્ઞાની ક્યારથી અજ્ઞાની છે? પેલા જ્ઞાની હતો ને પછી અજ્ઞાની થયો છે? ના, એમ નથી. એ અનાદિથી એ અજ્ઞાની છે, અનાદિથી એ અજ્ઞાની છે. એ અજ્ઞાનીને અનાદિથી કર્મ છે, કર્મનો બંધ છે એવો એ અજ્ઞાની એની વાત કરતા કહે છે કે એ અજ્ઞાનીને અનાદિથી કર્મનો ઉદય જેમનું નિમિત્ત છે એવા રાગ દ્વેષ મોહ આદિ પરિણામો છે. રાગ દ્વેષ મોહ આદિના પરિણામો અજ્ઞાનીને અનાદિથી થાય છે અને એવા પરિણામો થવામાં કર્મનો ઉદય નિમિત્ત છે. કર્મનો ઉદય કાંઈ એવા રાગ દ્વેષ મોહ આદિ પરિણામો કરાવે છે એમ બિલકુલ નથી. જો કર્મનો ઉદય રાગ દ્વેષ મોહ આદિના પરિણામો કરાવતો હોય તો પછી કોઈ જીવ સમ્યક્ત્વ પણ પ્રગટ ન કરી શકે અને કેવળ જ્ઞાન પણ પ્રગટ કરી શકે જ નહીં. એટલે એ કર્મનો ઉદય કાંઈ કરી નાખે છે જીવમાં એમ તો બિલકુલ નથી. કર્મના ઉદયો ગમે તેવા હોય તે છતાં પણ જ્ઞાની મહાત્મા એમાં જોડાતા નથી, એનામય થતા નથી. એવા રાગ દ્વેષ મોહ આદિના પરિણામો ના એ સ્વામી થતા નથી. ક્યારેક એવા પરિણામો પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે એમને થાય પણ એના એ સ્વામી થતા નથી. એમને મિથ્યાત્વ ગયું છે એટલે રાગ દ્વેષના પરિણામો એમને ક્યારેક થાય તો અતિ અલ્પ બંધ પડે છે, કેમ કે એ રાગ દ્વેષના પરિણામના સ્વામી થતા નથી. સ્વામી નથી થતા એટલે કે એમની દ્રષ્ટિ તો આત્મા તરફ જ રહેલી છે, છતાં ક્યારેક એવો શુભભાવ આવે છે, શુભભાવ આવે છે તો એમને પણ પુણ્ય બંધ પડે છે. એને એ પુણ્ય બંધ પડે છે એમાં એમને રસ છે એમ નથી, પુણ્ય બંધ સારો છે એમ પણ નથી, છતાં પણ એવું થાય છે. એટલે રાગ દ્વેષના પરિણામો જે થાય છે એ કઈ કર્મને કારણે થાય છે એમ નથી, પણ પોતાના ઊંધા પુરુષાર્થને કારણે થાય છે, અથવા તો જ્ઞાનીને ક્યારેક થાય છે તો પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે થાય છે. પણ જેને રાગ દ્વેષ અને મોહાદી બધા પરિણામો છે એ તો અજ્ઞાની છે, મિથ્યા દ્રષ્ટિ છે અને એનો પુરુષાર્થ ઊંધો છે ત્યારે એને એવા પરિણામ થાય છે. એ કર્મના ઉદયને કારણે નથી થતા, થાય છે પોતાના ઊંધા પુરુષાર્થને કારણે અને એમાં નિમિત્ત તરીકે કર્મનો ઉદય છે, નિમિત્ત તરીકે કર્મનો ઉદય છે. રુધિર કહે છે કે જો શું કહ્યું કે આ પર વસ્તુની પ્રીતિ તે રાગ, પર વસ્તુની પ્રીતિ તે રાગ, પર વસ્તુની અપ્રીતિ તે દ્વેષ. કોઈ પણ પદાર્થ છે એ ગમવો, એ મેળવવા માટેની પ્રાપ્તિ કરવાની આસક્તિ થવી, એની રૂચિ થવી, એ સારો લાગવો, એમાં ઇષ્ટપણું સ્થાપવું, એ બધું રાગ. કોઈ પણ વસ્તુ છે સ્વ સિવાય, પોતે ભગવાન આત્મા સ્વ એના સિવાય બીજી કોઈ પણ વસ્તુ છે એની પ્રીતિ એને રાગ કરો. અરે તીર્થંકર ભગવાન સાક્ષાત વિરાજમાન હોય તો એમની પ્રીતિ એ પણ રાગ, એ પણ શુભભાવ, અને એ શુભભાવ પણ શેનું કારણ છે? પુણ્ય બંધનું કારણ છે, એ અટકવાનું કારણ છે. જ્યાં સુધી એવા શુભભાવમાં રહ્યો છે ત્યાં સુધી એ પોતાના સ્વરૂપમાં જઈ શકતો નથી. એટલે પછી ગમે તે પર વસ્તુ હોય. ગૌતમ સ્વામીનું ઉદાહરણ આપણે જાણીએ છીએ કે ગૌતમ સ્વામીને મહાવીર સ્વામી ભગવાન તરફ એવી પ્રીતિ અને રાગ હતો, ઘણો ઉત્કૃષ્ટ ભાવ હતો, શુભભાવ હતો, ઉત્કૃષ્ટ પુણ્યબંધનું કારણ થતું હતું, છતાં એ શુભરાગ હતો. ત્યાં સુધી એમને કેવળ જ્ઞાન થતું ન હતું, ગૌતમ સ્વામીના શિષ્યોને કેવળ જ્ઞાન થયું પણ એમને નહોતું થતું, કેમ કે એમને પ્રભુની પ્રીતિ હતી, મહાવીર સ્વામી ભગવાન તરફનો રાગ હતો. અને જ્યારે મહાવીર સ્વામી ભગવાન મોક્ષે પધાર્યા પછી ગૌતમ સ્વામીને એ પ્રીતિ ગઈ, એ રાગ ગયો, રાગ છૂટ્યો અને સ્વરૂપમાં જે સ્થિરતાનો પુરુષાર્થ થવો જોઈએ એવો પુરુષાર્થ થયો અને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું અને પોતે પણ પછી સિદ્ધ થયા. એટલે પર વસ્તુની પ્રીતિ છે એને રાગ કહ્યો, એમાં પછી બધી વસ્તુ આવી જાય. પર કહેતા પોતે સ્વ, એનાથી બીજું બધું છે તે પર, એના સિવાયનું બીજું બધું પર. એટલે પર વસ્તુની પ્રીતિ તે રાગ, બહુ સહેલી વ્યાખ્યા કરી છે ગુરુદેવે. પર વસ્તુની અપ્રીતિ તે દ્વેષ. પર વસ્તુની અપ્રીતિ, ન ગમવું, અણગમો થવો, એમાં અનિષ્ટ બુદ્ધિ થવી કે આ નકામું છે, આ ખરાબ છે, એ દ્વેષ. એ નથી તો સારું કે નથી તો ખરાબ, એ માત્ર જ્ઞેય છે એમ પર વસ્તુને, પર જીવોને સમજવા જોઈએ. કોઈ ખરાબ નથી, કોઈ સારું નથી. જીવ છે તો જીવ માત્ર ભગવાન આત્મા છે, અને આ પૂતગળના સ્કંધ છે, વસ્તુઓ બધી દેખાય છે તો એ બધી પૂતગળના સ્કંધ છે, એ પૂતગળ છે. એટલે એ બધું જ્ઞેય છે એવો ભાવ હોવો જોઈએ. એના સ્થાને એમાં રાગ કરવો કે એમાં દ્વેષ કરવો, એના તરફની પ્રીતિ થવી તે રાગ, અને એવી પર વસ્તુની અપ્રીતિ તે દ્વેષ, અને તે રાગ દ્વેષ મારા એવો ભાવ તે મોહ. એમ અજ્ઞાનીને અનાદિથી રાગ દ્વેષ મોહ આદિ પરિણામો છે. એવા પરિણામો એ અનાદિથી કરતો આવે છે, જ્યારથી જીવ છે ત્યારથી એ એવા જ પરિણામો કરતો આવે છે. રાગ દ્વેષ મોહના પરિણામે જ પરિણમી રહ્યો છે. આદિ કહેતા અહીંયા આદિ મૂક્યું ને, રાગ દ્વેષ મોહ આદિ, તેમાં આદિમાં બધું આવી જાય. શું આવી જાય? તો કે વિષય, વાસના, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક વગેરે બધા પરિણામો સમજી લેવાના. 25 પ્રકારના કષાયો આપણે કહીએ છીએ ને, ક્રોધ, માન, માયા, લોભ, એવા ચાર, અને એવી ચારની ચાર ચોકડી એટલે 16, અને બીજા 9 કષાય, એમ 25 પ્રકારના કષાયો છે. એવા કષાય ભાવે થવું, એ બધા એટલે રાગ દ્વેષ મોહ આદિ પરિણામો છે. આદિ કહ્યું ને એટલે એમાં એ બધા સમજી લેવા. તો આ અજ્ઞાનીની વાત કરી કે અજ્ઞાનીને કર્મના ઉદયનું નિમિત્ત પામીને એવા રાગ દ્વેષ મોહ આદિ પરિણામો થાય છે. જો નિમિત્ત તો છે પણ એ નિમિત્ત કાંઈ કરતું નથી, કરાવતું નથી, માત્ર જ્યારે એને રાગ દ્વેષ થાય છે ત્યારે એને પરનું લક્ષ છે, એને પરનું લક્ષ છે, એ પરાધીન ભાવે થાય છે. સ્વને આધીન પોતે નથી, સ્વનું લક્ષ નથી, ત્યારે એવા ભાવ થાય છે. એટલે એ કર્મના ઉદયને નિમિત્ત કહેવામાં આવ્યું. જ્ઞાનીને પણ એવું નિમિત્ત હોય પણ જ્ઞાની એની સાથે જોડાણ કરતો નથી તો એને એવા પરિણામ નથી થતા, નથી થતા એવા પરિણામ. આગળ અહીંયા બીજા પેરેગ્રાફમાં બીજી લીટીમાં કહે છે કે રાગ દ્વેષ આદિમાં જૂના કર્મ નિમિત્ત છે, એટલે પહેલાના કર્મનો ઉદય આવ્યો છે એ નિમિત્ત છે, અને નવા કર્મ બંધાય એમાં આ વર્તમાનમાં જે રાગ દ્વેષ મોહના પરિણામ થયા એ નિમિત્ત છે. જીવને રાગ દ્વેષ મોહના પરિણામ થયા એટલે એ ભાવ એને કારણે આશ્રવ થાય અને ભાવ બંધ થયો. હવે ભાવ બંધ થયો, એવા ભાવ કર્મનો બંધ એ તો જીવને અહીંયા થયો, પણ એના નિમિત્તે પેલા જડ કારમણે રજકણો કર્મરૂપે બંધાય છે. જડ કારમણે રજકણો છે એ તો જીવથી તદ્દન જુદા ભિન્ન છે, છતાં પણ એ કર્મરૂપે બંધાય છે. કારમણે રજકણો કર્મરૂપે, જુદા જુદા પ્રકારના કારમણે રજકણો છે, એમની જુદી જુદી પ્રકૃતિઓ આપણે 8 પ્રકૃતિ કહી, અને પેટા વિભાગ સાથે જોઈએ તો કુલ 148 પ્રકારની કર્મની પ્રકૃતિઓ હોય છે. તો એવા કર્મના રજકણો એ બંધાય છે, એના સ્કંધ થાય છે, એ તો કાંઈ જાણતા નથી. એ કર્મને રજકણો જે છે એ તો જ્ઞાન કરી શકતા નથી, જડ છે, છતાંય એમનું એ વખતે બંધાવું થાય છે. તો એ બંધાવું થયું એ કાર્ય કોનું છે? એ જડ પરમાણુઓ છે, કર્મના રજકણો છે, એનું જે કાર્ય છે. એનું પોતાનું એ કાર્ય છે, છતાં પણ એમાં નિમિત્ત તરીકે રાગ દ્વેષ મોહના પરિણામ જે જીવને થયા, જે ભાવબંધ થયો એ છે. કારણ રજકણો પોતે બંધાય છે, જળ રજકણો પોતે બંધાય છે, કર્મરૂપે બંધાય છે, ત્યારે તે વખતે જીવના રાગ દ્વેષ મોહના પરિણામ તેમાં નિમિત્ત છે. એટલે નવા કર્મ બંધાય એમાં જીવના રાગ દ્વેષ મોહના પરિણામ નિમિત્ત છે. નિમિત્ત છે પણ કોઈ કોઈના એટલે એકબીજાના કરતા નહીં. જો સ્પષ્ટતા કરી ગુરુદેવે, એ નિમિત્ત છે, નિમિત્ત કાંઈ કરાવે છે એમ નથી. કે આ રાગ દ્વેષ મોહના પરિણામ જીવને થયા એ પેલા જળ કારમણે રજકણોને ભેગા કરીને એને બાંધી દે છે એમ નથી. જળનું કાર્ય જળમાં થાય છે અને જીવના પરિણામ જીવમાં થયા. જીવના પરિણામ જે થયા એ રાગ દ્વેષ મોહના પરિણામ જે થયા એ ભાવ એના જીવના, અને પેલા જળ રજકણો જે છે એ કર્મરૂપે બંધાયા, એ જળનું કાર્ય એ જળમાં થયું. પણ અહીંયા જીવના આવા રાગ દ્વેષના પરિણામ થયા એના નિમિત્તે પેલા જળ કર્મો બંધાયા. એટલે કોઈ કોઈને કરે છે એમ નહીં, એનો કરતા બીજો નહીં, કરતા પોતે જ, પોતાના કાર્યનો કરતા પોતે છે. માત્ર નિમિત્ત નૈમિતિક સંબંધ છે. પુણ્ય પાપના રાગ દ્વેષ મોહના ભાવ કરે કોણ કરે? જીવ કરે. એવા ભાવ જ્યારે જીવ કરે ત્યારે એવા ભાવ થવામાં પહેલા બાંધેલા જૂના કર્મ હતા એ નિમિત્ત છે. જૂના કર્મના નિમિત્તે આવા એને રાગ દ્વેષ મોહના ભાવ થાય છે. જૂના કર્મ હતા એને લીધે થઈને આ સામગ્રી વગેરે મળ્યું, અથવા તો આ રીતનું શરીર મળ્યું, આ પર્યાય મળ્યું, આ બધું જે કંઈ મળ્યું એ બધું જૂના કર્મના નિમિત્તે એને મળ્યું, એના સંયોગમાં આવ્યું. તો એવા જૂના કર્મના ઉદયો આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે. અને એવા દરેક સમયે સમયે આવતા જૂના કર્મના ઉદયો એનું લક્ષ્ય કરી અને આ જીવ રાગ દ્વેષ મોહ રૂપે પરિણમે છે અને એમ એ નવા કર્મ બાંધે છે. જૂના કર્મના નિમિત્તે આ રાગ દ્વેષ મોહના પરિણામ થાય છે તો ત્યારે એમાં થાય છે એ વખતે દોષ જીવનો પોતાનો છે. એ જૂના કર્મ એ કાંઈ કરાવતા નથી, એ કરતા થતા નથી, દોષ તો એનો પોતાનો જ છે. પુણ્ય પાપના ભાવ થવા, રાગ દ્વેષ મોહના પરિણામ થવા, આ બધું જીવમાં જે થઈ રહ્યું છે એમાં જૂના કર્મના ઉદયો છે, તે નિમિત્ત છે. ખરેખર એ નિમિત્ત કાંઈ કરતું નથી, એ કર્મથી કંઈ થતું નથી, કર્મે એ કર્યા નથી. અને એ રાગ દ્વેષ મોહના પરિણામ જે થયા એ હવે નવા કર્મ બંધાય એમાં નિમિત્ત છે. પણ એ નવું કર્મ બંધન રાગ દ્વેષ મોહે કર્યું નથી, એટલે આ રીતે પરસ્પર એમને નિમિત્ત નૈમિતિક ભાવ છે, પણ કરતા કર્મ ભાવ નથી. પેલાનું કાર્ય પેલો કરે એવો કરતા કર્મ ભાવ નથી, એકબીજાના પરિણામ કરે એવો કોઈ કરતા કર્મ ભાવ નથી, માત્ર નિમિત્ત નૈમિતિક ભાવ છે. આ વાતને બરાબર સમજવી જોઈએ, નહીતર તો પછી પેલું હિન્દુમાં જે ચાલે ને કે ભગવાનની ઈચ્છા વગર પાંદડું પણ હલે નહીં, બધું ભગવાન કરે, ઉપર બેઠા બેઠા બધાના કામો ભગવાન કરે, પાપીઓને સજા કરે વગેરે બધું ભગવાન કરે, એવી જે માન્યતા છે, એવી જૈનોની માન્યતા કે કર્મ બધું કરે, કર્મ બધું કરે, એવી ઊંધી માન્યતા પકડાઈ જશે. ખરેખર કર્મ કાંઈ કરતું નથી, કર્મના ઉદયો તો માત્ર નિમિત્ત કારણ છે. જીવ પોતે જ એવા વિભાવ ભાવે પરિણમે છે, રાગ દ્વેષ મોહના ભાવે પરિણમે છે અને નવા કર્મ એને બંધાય છે, એટલે ભાવ કર્મ. અને આવા ભાવ કર્મ છે તો એના નિમિત્તે ફરી પાછા નવા જળ કર્મ, દ્રવ્ય કર્મ પણ બંધાય છે. આગળ કહે છે, ચોથા પેરેગ્રાફમાં કહે છે કે આ બધી વાત જે કરવામાં આવી કે નિમિત્ત કાંઈ કરતું નથી, એ સોનગઢ તરફથી વાત કરવામાં આવી, એટલે ગુરુદેવ એની વાત કરે છે કે બે વાત આવી, એક તો ક્રમબદ્ધની, એક ક્રમબદ્ધની વાત આવી, એમ કે દરેક દ્રવ્યમાં જે સમયે જે અવસ્થા થવાની હોય તે સમયે તે અવસ્થા થાય, થાય ને થાય, એમ બધું ક્રમબદ્ધ જ છે, પણ એની યથાર્થ પ્રતીતિ એને થાય છે કે જેની દ્રષ્ટિ ત્રિકાળી દ્રવ્ય આત્મા પર હોય છે એને એવી ક્રમબદ્ધની યથાર્થ પ્રતીતિ થાય છે. એટલે આ વાત એક તો સોનગઢથી બહાર આવી, અને બીજી જે અગાઉ આપણે વાત કરી તે નિમિત્તની વાત આવી કે નિમિત્ત કાંઈ કરતું નથી. સોનગઢ વાળા નિમિત્તને નથી માનતા એમ નહીં, પણ તેઓ નિમિત્તને પરના કરતા માનતા નથી, નિમિત્ત પરનું કાંઈ કરે એમ માનતા નથી. એટલે એ વાતને અહીંયા ગુરુદેવે લીધી છે કે ભાઈ અહીંયાથી નિશ્ચય વ્યવહારની વાત આવી, આ નિમિત્ત ને ઉપાદાનની વાત આવી, અને નિમિત્ત કાંઈ કરતું નથી, નિમિત્ત પરનું કરતા નથી એ વાત પણ અહીંથી આવી. એટલે જે ઊંધી માન્યતા ચાલતી હતી એનું ખંડન થયું, ખરેખર તો એમ થયું છે. એક પ્રશ્ન થયો કે આ કઈ રીતે હોય, એટલે ઉદાહરણ એમાં લીધું છે ગુરુદેવે કે જેમ કે પાણી ઊનું થાય ત્યારે અગ્નિ નિમિત્ત છે, પાણી ગરમ થાય ત્યારે અગ્નિ એમાં નિમિત્ત છે, પણ અગ્નિએ પાણી ગરમ કર્યું નથી, અગ્નિએ પાણી ઊનું કર્યું નથી. પાણી ઊનું થયું કે પોતાના કારણે થયું છે, અને એ વખતે અગ્નિ એમાં નિમિત્ત છે, પણ અગ્નિએ પાણીને ઊનું કર્યું છે એમ નથી. અગ્નિ કરતા થઈ અને પાણીને ગરમ કરે એમ નહીં, પાણી પોતે પોતાની યોગ્યતાથી એ ઊનું થયું છે, એની પર્યાય એના કારણે થઈ છે, એમાં અગ્નિ નિમિત્ત છે. તો પ્રશ્ન થાય છે કે જો અગ્નિને દૂર કરો તો પાણી ઊનું નહીં રહે, અગ્નિને દૂર કરતા પાણી ગરમ રહેતું નથી, ઠંડુ પડી જાય, તો એનું કારણ શું? ગુરુદેવે સમાધાન આપ્યું છે કે ભાઈ પાણી ઊનું નહીં રહે તે પણ પોતાના કારણે, પાણી ગરમ ન રહેવું એ એના પોતાના કારણે છે, એ ઠંડુ થાય એ પણ પોતાના કારણે, અને ગરમ થાય એ પણ પોતાના કારણે, અને એ વખતે જેવા નિમિત્ત છે એ પ્રમાણે એ થાય, પણ ખરેખર નિમિત્ત કાંઈ કરે છે એમ નથી, થાય છે પોતાના કારણે, અને એવું થાય છે ત્યારે એવા યોગ્ય નિમિત્ત હોય છે, એવા જ નિમિત્ત હોય. જ્યારે ગરમ થાય, પાણી પોતે પોતાના કારણે ગરમ થાય, ત્યારે નિમિત્ત તરીકે અગ્નિ હોય, અને જ્યારે પાણી ઠંડુ પડે તો પણ પોતાના કારણે ઠંડુ પડે, ત્યારે નિમિત્ત તરીકે અગ્નિનું ન હોવું, અગ્નિનું ન હોવું એ નિમિત્ત છે. પાણી ગરમ થાય એ પોતાના કારણે, અને ગરમ થાય એ વખતે ઉચિત નિમિત્ત તરીકે અગ્નિ છે, અને પાણી ઠંડુ થાય એ પણ પોતાના કારણે, અને ત્યારે ઉચિત નિમિત્ત તરીકે અગ્નિનું ન હોવું છે. આ વાત લોકોને બેસતી નથી, નિમિત્ત કરે નિમિત્ત કરે એ વાત જ લોકોને બેસે છે. પણ સિદ્ધાંતને જો સમજે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં, છ દ્રવ્ય ભગવાને જોયા, તીર્થંકર ભગવાન કેવળી ભગવાને છ દ્રવ્ય જોયા, છ દ્રવ્ય કયા, અને દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપ થતું નથી, એક દ્રવ્યની પર્યાય બીજું દ્રવ્ય કરે નહીં, બે દ્રવ્ય ભેગા થઈને કોઈ દ્રવ્યની ત્રીજા દ્રવ્યની પર્યાય કરે એમ પણ બનતું નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં વ્યાપતું નથી, પહોંચતું નથી. એટલે પરદ્રવ્યના કારણે આ દ્રવ્યની અંદર કાંઈ થતું નથી, એ મૂળ સિદ્ધાંત છે. પોતે ભગવાન આત્મા, પોતે પણ ભગવાન આત્મા જીવ દ્રવ્ય છે ને, તો એવા જીવ દ્રવ્યની અંદર બીજો કાંઈ કરી શકતો નથી, બીજું કોઈ દ્રવ્ય કાંઈ કરી શકતું નથી, બીજો જીવ પણ કાંઈ કરી શકતો નથી. તેવી જ રીતે પોતે ભગવાન આત્મા બીજા જીવનું પણ કાંઈ કરી શકતો નથી, કે બીજા પૂતગળનું પણ કાંઈ કરી શકતો નથી, કોઈ દ્રવ્યનું પોતે કાંઈ કરી શકતો નથી. એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી, આ મૂળ સિદ્ધાંત છે. દ્રવ્યની સ્વતંત્રતાને જો સમજાવા હોઈએ તો જ બધી વાત બરાબર બેસે. પહેલી શરૂઆત એકડો ત્યાંથી જ ઘૂંટવાનો છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે નહીં, આ મૂળ સિદ્ધાંત છે, ને મૂળ સિદ્ધાંત સમજ્યા વગર પછી બધું ખોટું પડે. એટલે આ વાતને બરાબર સમજવામાં આવી હોય તો બધું બરાબર આગળ ચાલે. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં કાંઈ કરતું નથી એ મૂળ સિદ્ધાંત છે. અજ્ઞાની કલ્પનાથી માને છે કે મેં આ કર્યું, પરમા પોતે કરતા બુદ્ધિ કરી અને એ રહ્યો છે. એની માન્યતા એવી છે કે હું આ ધંધો કરું, દુકાન ચલાવું, ઓફિસ ચલાવું, કાર ચલાવું, રોટલી કરું, એ બધી અજ્ઞાનીની માન્યતા છે. ખરેખર તો એ બધી પરની ક્રિયા એ કરી શકતો નથી, પરંતુ એની એવી મિથ્યા માન્યતા છે. અહીંયા 322માં પાના ઉપર કહે છે કે એ બધી પરની ક્રિયા કેદી તું કરી શકે છે, ગુરુદેવ પ્રશ્ન કરે છે. તે તો ખાલી રાગ દ્વેષ મોહના ભાવ કર્યા, બસ એટલું જ. ખરેખર તો ક્રિયા જે પરમા થઈ એ તો એના કારણે થઈ. કાર ચાલે એ એના કારણે છે, પૂતગળ પૂતગળના કાર્ય કરે એમાં તું શું કરે. તે તો ભાવ કર્યો કાર ચલાવવાનો, તારા હાથ પગ હાલ્યા, અને જો થયું છે કઈ તો હાથ પગ પણ તે હલાવ્યા નથી, એ પણ જુદું. એ પણ પૂતગળ દ્રવ્ય પોતેથી જુદું, પોતે જીવ અને એ પેલું શરીર તે પૂતગળ. એટલે શરીરના પણ કાર્યો એ કરી શકતો નથી, માત્ર એવા ભાવ કરે, રાગ દ્વેષ મોહના ભાવ કરે, બસ બીજું તો શું કરે. અને એ કઈ એનું સ્વભાવ પરિણમન નથી. રાગ દ્વેષ મોહના ભાવે જીવ થાય છે તો એ કઈ સ્વભાવ પરિણમન નથી, કઈ જીવનો એવો સ્વભાવ નથી, એનામાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે એ રાગ દ્વેષ મોહના ભાવ કરે. એટલે એ અજ્ઞાન અવસ્થામાં થતા એવા ભાવ છે. અજ્ઞાન અવસ્થામાં જ્યાં સુધી પોતાના સ્વરૂપને જાણી નથી ત્યાં સુધી અજ્ઞાનીને એવા રાગ દ્વેષ મોહના ભાવ થાય છે. અને અજ્ઞાનીને આ જે રાગ દ્વેષ મોહના ભાવ થાય છે, જે પરિણામ થાય છે, તે જ ફરીથી નવા કર્મબંધનું કારણ થાય છે. કેવા નવા કર્મબંધ? કે જેનું નિમિત્ત પામીને ફરીથી એને રાગ દ્વેષ થશે. ભાવાર્થમાં કહે છે કે જૂનું કર્મ રાગ દ્વેષ મોહ આદિ વિકારનું નિમિત્ત થાય છે. જૂનું કર્મ જીવને રાગ દ્વેષ મોહ આદિ વિકારી ભાવે થવા માટેનું નિમિત્ત થાય છે, પણ એ જૂનું કર્મ પોતે જીવમાં રાગ દ્વેષ કે મોહના પરિણામ કરતું કરાવતું નથી, એવું એ કરતા પણ નથી. જૂના કર્મ અને રાગ દ્વેષના વિકારી ભાવ એ બે વચ્ચે કરતા કર્મ ભાવ નથી, પરંતુ નિમિત્ત નૈમિતિક ભાવ છે. અને તે વર્તમાન રાગ દ્વેષ મોહ આદિના પરિણામ નવા કર્મ બંધાય છે તેનું નિમિત્ત થાય છે. આ પ્રમાણે અજ્ઞાનીને સંસાર પરંપરા છે. જૂના કર્મને કારણે એને રાગ દ્વેષ થયા, અને રાગ દ્વેષને કારણે એને નવા કર્મ બંધાયા, અને નવા કર્મ ફરી પાછા જયારે ઉદયમાં આવે ત્યારે ફરીથી એને રાગ દ્વેષના પરિણામ થાય, અને ફરીથી નવા કર્મ બંધાય. આમ ચક્ર ચાલ્યા કરે છે, એ જ સંસાર છે. એટલે જીવનો સંસાર તો એની આસપાસમાં જ છે, એની આજુબાજુમાં એ પોતે જ ઉભો કરે છે. રાગ દ્વેષ મોહ આદિના પરિણામે થઈને જીવ પોતે સંસાર ઉભો કરે છે, બીજું કોઈ એને કરાવી દે છે એમ નથી. બહુ સરસ વાત મૂકી છે, સમજવાની વાત છે, મૂળભૂત વાત છે, સહેલી વાત છે, પણ જરાક એને ગંભીરતાપૂર્વક લેવાની જરૂર છે. એ વાતને આપણે ગંભીરતાપૂર્વક ન લઈએ તો પછી આ ચક્ર તોડી શકાય નહીં. આમાં આ ચક્રને તોડવામાં આપણે જાગૃતિ કઈ રીતે રાખી શકીએ કે જે રાગ દ્વેષ મોહના પરિણામ થાય છે એ મારા પોતાના દોષને કારણે થાય છે, એ મારી પોતાની ભૂલ છે, એવી જાગૃતિ દાખવીએ તો પછી કર્મના ઉદયો ગમે તે આવ્યા હોય તે વખતે, કર્મના ઉદયો આવ્યા છે તો ભલે આવ્યા, એથી કઈ મારે કઈ રાગ કે દ્વેષના ભાવે કે મોહના ભાવે પરિણમવું એમ તો છે નહીં. હું ભગવાન આત્મા છું એમ સ્વનું લક્ષ કરવામાં એ રોકાઈ રહે તો પેલા જે કર્મના ઉદયો આવ્યા છે એને નવા કર્મબંધનું કારણ થતા નથી. જેવી જ્ઞાનીની દશા છે, જેવું જ્ઞાનીનું સ્વરૂપ તરફ લક્ષ છે, જેવું જ્ઞાનીને સ્વરૂપ તરફ દ્રષ્ટિ સહિત દ્રષ્ટાભાવ છે, એવું જો આપણે પણ રાખીએ, એવી જાગૃતિ દાખવીએ તો નવા કર્મ અતિ અલ્પ બંધાય. સમ્યક દર્શન ભલે ન થયું હોય, અનુભવ સહિત હજી એને સંકિત નથી, છતાં પણ આવી જાગૃતિ રહી શકે. પહેલા તો આવા સત્યનો સ્વીકાર કરવો કે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક છે, એનું સ્વાભાવિક પરિણમન છે, તે શુદ્ધ નિર્મળ પરિણમન છે. આ શુભ ભાવ કે અશુભ ભાવે કે મોહના ભાવે પરિણમન થાય છે તે વિકારી ભાવ છે, એ વિભાવ ભાવનું પરિણમન છે, અને એવા પરિણામ છે એ નવા કર્મબંધમાં કારણ છે, નિમિત્ત કારણ છે. અને એવા પરિણામ થવામાં જો હું ધારું તો, હું પુરુષાર્થ કરું તો એવા પરિણામને થતા અટકાવી શકું. કર્મના ઉદયો ભલે આવ્યા હોય પણ મારે રાગ દ્વેષ મોહના ભાવે નથી થવું તો નથી થવું, એવો પુરુષાર્થ કરી શકે એવો સક્ષમ છે. વાત તો આ પકડવાની છે, કઈ જગ્યાએ કડી, આખી જે શૃંખલા છે એની અંદર કઈ કડી નબળી છે, એ કડી ઉપર ફટકો મારવામાં આવે તો એ તૂટી જાય, તો એ શૃંખલા તૂટે. તો આ નબળાઈ કઈ જગ્યાએ પડી છે, તો કે પોતે જો સ્વરૂપનો નિર્ણય કરે અને પછી બહારમાં ગમે તેવા કર્મના ઉદય આવ્યા છે તો એ પોતાથી જુદા છે એવો નિર્ધાર કરીને પરિણમન કરે, શુદ્ધ ભાવે પરિણમન ન થાય તો પણ શુદ્ધનું લક્ષ્ય કરીને પરિણમન કરશે તો એને જરૂરથી અલ્પ બંધ પડશે, એટલું તો એ કરી શકે એવો છે. સ્વરૂપની દ્રષ્ટિ કરતા, ત્યાં જ એકાગ્રતા કરતા, એના પરિણામ પછી જ્યારે સમ્યક્ત થશે એટલે બદલાઈ જશે, પછી એને એવા પરિણામ નહીં થાય, પછી એવા તીવ્ર રાગ દ્વેષ મોહના પરિણામ થશે જ નહીં. અનંતાનુમંદી કસાય ચાલ્યો જશે પછી તો એવા પરિણામ થશે જ નહીં, પણ વર્તમાનમાં પણ જ્યાં સુધી એને અનુભવ સહિત સમ્યક દર્શન થયું નથી તો પણ એ જાગૃતિ રાખી શકે એવો સક્ષમ છે. અને એવો પુરુષાર્થ જો એ ઉપાડતો નથી અને જો માત્ર શાસ્ત્રનો અભ્યાસ કરે છે તો બધું વ્યર્થ છે, આ શાસ્ત્રનો અભ્યાસ તો બધો વ્યર્થ જશે. તો આપણે ગાથા 282 આ રીતે અહીંયા પૂરી કરીએ છીએ. હવે ગાથા 282 પછીથી ત્રણ ગાથા એક સાથે લેવામાં આવી છે, 283, 284 અને 285. 282 ગાથા પછીથી કહે છે કે હવે પૂછે છે કે આત્મા રાગ આદિકનો અકારક જ સી રીતે છે. શું પૂછે કે આત્મા રાગ આદિનો, રાગ આદિકનો અકારક જ સી રીતે છે, એનો અકર્તા છે, અકારક જ છે, એનો કરનારો નથી, રાગ આદિકનો કરનારો નથી, એ કઈ રીતે છે? અને તેનું સમાધાન આગમનું પ્રમાણ આપીને કરે છે. કુંદાચાર્ય ભગવાન એક સાથે ત્રણ ગાથા કહે છે. આપણે એની શરૂઆત કરીએ છીએ. આજે ગાથા 283, 284 અને 285 કહે છે કે અપ્રતિક્રમણમ દ્વિવિધમ અપ્રત્યાખાનમ તથૈવ વિજ્ઞેયમ એતેન ઉપદેશેન ચ આકારકો વર્ણિત ચેતૈતા. અપ્રતિક્રમણમ દ્વિધમ દ્રવ્યે ભાવે અપિ અપ્રત્યાખ્યાન એતેન ઉપદેશેન ચ આકારકો વર્ણિત ચેતૈતા. યાવત પ્રતિક્રમણ અપ્રત્યાખ્યાનમ ચ દ્રવ્ય ભાવયો કરોત્યાત્મા તાવત કરતા સ્વભવતી જ્ઞાતવ્ય. ગુજરાતીમાં ગાથ છે. કણ પ્રતિક્રમણ દ્વયવિધ, કણ પછખાણ પણ દ્વયવિધ છે. આ રીતના ઉપદેશથી વર્ણ્યો અકારક જીવને. અણ પ્રતિક્રમણ બે દ્રવ્ય ભાવે એમ અણ પછખાણ છે. આ રીતના ઉપદેશથી વર્ણ્યો અકારક જીવને. અણ પ્રતિક્રમણ વળી એમ અણ પછખાણ દ્રવ્યનું ભાવનું આત્મા કરે છે ત્યાં લગી કરતા બને છે જાણવું. અહીંયા તર્ક દ્વારા સમજાવવામાં આવ્યું છે, ગાથાનો અર્થ આપણે પછી કરીએ છીએ, પણ મૂળ વાતને સહેજ પહેલા સમજી લઈએ તો એ સહેલાઈથી સમજાશે. મુખ્ય વાત એ કરવી છે કે પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન, પછખાણ એ ક્યારે હોય, પ્રતિક્રમણ કરવાનું હોય કે પ્રત્યાખ્યાન કરવાનું હોય તો ક્યારે હોય? તો કે પ્રતિક્રમણ દોષનું પ્રતિક્રમણ કરવાનું થાય અને પ્રત્યાખ્યાન એટલે પછખાણ પણ આપણે દોષ માટે કરીએ. પ્રતિક્રમણ એટલે પોતે દોષ કર્યા છે તો એને માટે આપણે પ્રતિક્રમણ કરીએ, પાછા વળીએ, ક્ષમા માંગીએ. અને પછખાણ એટલે પ્રત્યાખ્યાન, આપણે હવે પછી ભવિષ્યમાં એવા દોષરૂપ ન થઈએ એ માટે કરીએ છીએ. એટલે સામાન્ય વાત આટલી છે કે પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન બંને દોષને માટે થાય. હવે દોષ ક્યારે કહેવાય? કે પોતે પોતાના સ્વભાવ ભાવથી વિરુદ્ધ વર્તે, આત્માનો જેવો શુદ્ધ સ્વભાવ છે એનાથી જો વિરુદ્ધ વર્તે તો દોષ કહેવાય, તો દોષ કહેવામાં આવે. આત્માનો સ્વભાવ છે એ ભાવે જે પરિણમન છે એને માટે કોઈ પ્રતિક્રમણ કરવાનું હોય નહીં, એને માટે કોઈ પ્રત્યાખ્યાન એટલે પછખાણ પણ કરવાનું હોય નહીં. આત્માનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવ પ્રમાણે જો પરિણમન થતું હોય તો એને માટે એને કાંઈ પ્રતિક્રમણ કે પ્રત્યાખ્યાન કરવાનું હોય નહીં. પણ પ્રતિક્રમણ કે પ્રત્યાખ્યાન કરવાનો જો ઉપદેશ આપવામાં આવે છે તો એનો અર્થ એ થયો કે એવું જીવને દોષરૂપ પરિણમન થાય છે, થઈ રહ્યું છે. તો એવા દોષરૂપ પરિણમનને માટે એ પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાનનો ઉપદેશ કરવામાં આવે છે. હવે એવું જ્યારે ઉપદેશવામાં આવે છે ત્યારે બે વસ્તુની વાત કરવામાં આવે છે. એક તો દ્રવ્ય એટલે વસ્તુ અને એના તરફનો ભાવ, પર પદાર્થ જે છે એ દ્રવ્ય એ અને એના તરફનો ભાવ, એમ દ્રવ્ય અને ભાવથી એ પ્રતિક્રમણ કરવાનું છે, એ જ રીતે દ્રવ્ય અને ભાવથી પ્રત્યાખ્યાન કરવાનું હોય છે. એટલે જ્યારે આવો ઉપદેશ આપવામાં આવે છે તો એનો અર્થ શું થાય છે? તો કે એવું દોષરૂપ પરિણમન હોય તો જ એવું કરવાનો ઉપદેશ આપવામાં આવે, એટલે કે એ વસ્તુ સ્વભાવ રૂપ નથી. જો જીવને રાગ દ્વેષના પરિણામ થાય છે એ સ્વભાવ છે એમ માની લેવામાં આવે, જીવને થાય છે રાગ દ્વેષ, થાય છે રાગ દ્વેષ મોહના પરિણામ થાય છે, તો એને જો સ્વભાવ માની લેવામાં આવે તો એને માટે તો પ્રતિક્રમણ કે પ્રત્યાખ્યાન કરવાનું થાય નહીં. રાગ દ્વેષ મોહના પરિણામ જે થાય છે એમાં પર પદાર્થો છે, દ્રવ્ય છે પર દ્રવ્ય, અને એના તરફના ભાવો છે, એમ એને રાગ દ્વેષ મોહના પરિણામ થાય છે. હવે જો રાગ દ્વેષ મોહના પરિણામ જીવનો સ્વભાવ હોય તો એનું તો કાંઈ પ્રતિક્રમણ કે પ્રત્યાખ્યાન હોય નહીં, તો પછી આવો ઉપદેશ કેમ આપવામાં આવ્યો? ઉપદેશ આપવામાં આવ્યો એનો અર્થ જ એ થયો કે એવા રાગ દ્વેષ મોહના પરિણામ જે થાય છે એ સ્વભાવ નથી, એ આત્માનો સ્વભાવ નથી, એટલે એને માટે પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન કરવાનું જરૂરી છે. જો એનો સ્વભાવ હોય, આત્માનો રાગ દ્વેષ સ્વભાવ હોય, શુભ ભાવ, રાગમાં શુભ ભાવ આવી જાય છે, એ શુભ ભાવ પણ જો આત્માનો સ્વભાવ હોય તો એને માટે કોઈ પ્રતિક્રમણ કે પ્રત્યાખ્યાનની આવશ્યકતા રહેતી જ નથી, તો પછી એવો ઉપદેશ પણ હોય નહીં. પણ ઉપદેશ આપવામાં આવે છે એનો અર્થ જ એ થાય છે કે એવા રાગ દ્વેષ મોહના પરિણામ છે એ બધા જીવનો સ્વભાવ નથી, એટલે એવો જીવનો સ્વભાવ નથી એટલે એનો અર્થ કે એવા રાગ દ્વેષના પરિણામોનો કરતા આત્મા નથી, જીવનો સ્વભાવ નથી એટલે એવા રાગ દ્વેષના પરિણામનો એ અકારક છે, એનો કરતા હોય નહીં. જ્યાં સુધી એ અપ્રતિક્રમણ ભાવે, અપચખાણ ભાવે પરિણમે છે ત્યાં સુધી એનો કરતા થાય, એનો એટલે રાગ દ્વેષ મોહના ભાવનો. પરંતુ ખરેખર તો એનો કરતા નથી, એનો અકારક જ છે. આ રીતે આખી વાતને સમજાવવામાં આવી છે. તો હવે આ ગાથાનો અર્થ અને એની ટીકા વગેરે આવતા સ્વાધ્યાયમાં આપણે લઈશું. આટલી ભૂમિકાને ખ્યાલમાં રાખીશું તો વસ્તુ તરત સમજાશે અને પછી બધું સહેલું છે. જીવને શુક્રવા કાંઈ સમજણ ન પડે, ભગવાન આત્માને શુક્રવા સમજણ ન પડે. ગુરુદેવ તો એમ કે છે કે આત્માને શુક્રવા ન સમજાય, ભગવાન છો ને. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત